તારીખ 3/2/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 473 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 268
કરતા કર્મ અધિકાર છે 132-136 ઉત્પન્ન થતો રાગાદી બંધ ભાવ
બરાબર
એ ત્રણની પ્રક્રિયા એક સાથે કેવી રીતે થાય છે એ આ ગાથાનો વિષય છે. વિષય તો ગાથાનો એટલો છે, પણ કથન કરવાની આચાર દેવની શૈલી છે એ જ્ઞાન પ્રધાન છે. જ્ઞાન પ્રધાનમાં પણ વેદન પ્રધાન છે. જ્ઞાનનું અને વેદનનું પ્રકરણ આપણે અવારનવાર ચર્ચીએ છીએ. આમાંથી થોડો વિષય લઈએ આચાર્ય મહારાજની શૈલીથી. ના, ચોખ્ખું થાય ને એટલે તો વધારે સારું. ચોખ્ખું થાય એટલે તત્વના અજ્ઞાન રૂપે, અર્થાત તત્વનું અજ્ઞાન એટલે છે કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે. અજ્ઞાનનો ઉદય કેવી રીતે થાય છે? જે કર્મના ઉદયને કારણે જ્ઞાનમાં તત્વ જેમ છે તેમ ન જણાય, એટલે કે આ જ્ઞાનમાં જે શુભ ભાવ છે એ આપૂર્તા રૂપે ન જણાય. મોટાથી પ્રયોજનથી વાત લઈએ, જ્ઞાનમાં જે શુભ ભાવનું જાણવું થાય છે, વેદવું થાય છે, અથવા આત્માને જે રૂચવું થાય છે, રૂચે છે એ ભાવ, જે અનાત્મ ભાવ છે છતાં આત્માને રૂચે છે, એમ થવાનું કારણ શું? કે જ્ઞાનમાં એક કર્મનો ઉદય છે એનું પ્રતિબિંબ પડે છે અને એની સાથે જ્ઞાન એને આસ્વાદે છે, કર્મના ઉદયને આસ્વાદે છે, એનો આસ્વાદ લે છે. જ્ઞાન કર્મના ઉદયનો આસ્વાદ લે છે, જ્ઞાન જ્ઞાનનો આસ્વાદ લેતું નથી, એટલે એને અજ્ઞાનનો ઉદય છે એમ કહેવામાં આવે છે. ત્યારે એને ભાવ બંધ થાય છે. શુભ તો આકુલતા નહીં નથી લાગતા, પણ અશુભ આકુલતા વાળા નથી લાગતા. અશુભમાં તો કષાય તીવ્ર છે, શુભમાં કષાય મંદ છે, અને અશુભમાં કષાય તીવ્ર છે. કષાય તીવ્ર હોય ત્યારે આકુલતા તીવ્ર હોય, કષાય મંદ હોય ત્યારે આકુલતા મંદ હોય. મંદ આકુલતામાં તો ભૂલ પડે કે એની આકુલતા ન દેખાય, પણ તીવ્ર આકુલતામાં આકુલતા ન દેખાય, તો પછી એ જ્ઞાનને એ ભાવ કેટલો રૂચે છે. કાલની બીજી બેનશ્રીની ચર્ચામાં એ ધ્યાન ખેંચવા જેવો વિષય હતો. પ્રશ્ન કર્યો હતો કે આ શું વિકલ્પમાં દુઃખ લાગે છે? બધાને લાગતું હશે કે કોકને લાગતું હશે? કેટલા મોક્ષ માર્ગમાં પહોંચે છે એ બધાને શું દુઃખ લાગતું હશે? લાગે બધાને તો ન લાગે એનું શું કારણ? કે ન લાગે એનું કારણ કે એ ભાવ એને રૂચે છે. બહુ અનુભવ પ્રધાન પ્રત્યુત્તર હતો કે જે ભાવ દુઃખરૂપ છે, મંદ દુઃખરૂપ હોય કે તીવ્ર દુઃખરૂપ હોય, છતાં એ દુઃખરૂપ નથી લાગતો એનું શું કારણ? કે એ ભાવ એને રૂચે છે. ત્યારે તે ભાવ રૂચતો હોવાથી તે ભાવથી તે જુદો નહીં પડી શકે, તેનાથી ભેદ જ્ઞાન નહીં થઈ શકે, તેનાથી છૂટો નહીં પડી શકે. કેમ કે રૂચે છે, રૂચિ છે, અનન્ય ભાવ પ્રક્રિયા છે, અનન્યપણાની પ્રક્રિયા છે. ભાવે અનન્યપણું કરવું હોય ત્યારે એમાં રુચિ ઉત્પન્ન થઈ જાય છે. એ શુભાવની રુચિ કહો કે મિથ્યાત્વનું સ્વરૂપ કહો, બંને એક છે. અહીંયા મિથ્યાત્વનો પણ એવો જ પ્રકાર લીધો છે. શું તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્મનો ઉદય, જ્યારે મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદય થાય છે ત્યારે જ્ઞાનમાં તત્વના એટલે નિજ સ્વરૂપના અશ્રદ્ધાન રૂપે સ્વાદ આવે છે, એને મિથ્યાત્મનો ઉદય અથવા ભાવ મિથ્યાત્વ થયું એમ કહેવામાં આવ્યું છે. આવે છે બધું જ્ઞાન થી લે છે. અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરમણ એટલે અચારિત્ર, કષાય અને યોગ, આ બધા ભાવ લીધા છે. જ્ઞાનમાં સ્વાદરૂપ થતા તે તે પ્રકારના કર્મો નો ઉદય થાય છે ત્યારે જ્ઞાન તેને આસ્વાદે છે. જ્ઞાન જ્ઞાનને આસ્વાદે, જ્ઞાન જ્ઞાનને વેદે તો એનો ઉદય નથી, તો એને નિર્જરા છે તે કર્મની, નહીં તો એને તે કર્મનો ઉદય છે. ઉદય એટલે પોતે એને આસ્વાદે છે એનું નામ ઉદય. કર્મનો વિપાક થયો પણ તું આસ્વાદે છો એનું શું? કે તું તારા સ્વરૂપમાં, સ્વરૂપ વેદનમાં સાવધાન નથી, જ્ઞાનના વેદનમાં સાવધાન નથી. જ્ઞાન પોતે અંતર સાવધાન થઈને પોતાનું આસ્વાદન કરતું નથી ત્યારે કર્મના ઉદયને આસ્વાદે છે, ત્યારે એને કર્મનો ઉદય છે એમ કહેવામાં આવે છે. જેમ કે મરચું મને તીખું લાગ્યું, આસ્વાદ લીધો કે નહીં? લાડવો મને ગળ્યો લાગ્યો, સ્વાદનો એક રસનો રસ, રસના ઇન્દ્રિયનો વિષય લઈ લઈએ દ્રષ્ટાંતમાં. ખરેખર તો જ્ઞાન શું છે પણ એ અનુભવ એમ કરે છે મિથ્યાપણે, અધ્યાસિતપણે, કે મને લાડવો ગળે લાગે છે, મને મરચું તીખું લાગે છે, મને કરિયાતું કડવું લાગે છે, એમ મને લાગે છે એવો અધ્યાસિતપણે અનુભવ કરે છે એને મિથ્યા અનુભવ કરે છે. એને આસ્વાદી શકતો નથી, છતાં આસ્વાદ તો હોવાનું માને છે, આસ્વાદ તો હોવાનું જાણે છે અને લીન થાય છે. શ્રદ્ધાએ જ્ઞાને અને ચારિત્ર ત્રણે ગુણે એવી રીતે પરિણમે છે. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર મુખ્ય ત્રણ ગુણ, એમાં માને છે કે મને લાગ્યું, જાણે છે કે મને લાગ્યું, અને એવી જ રીતે એમાં લીન થઈ જાય છે. એના જ આધારે જાણવા માનવાના આધારે જ એમાં તન્મય થાય છે. એ જ એનું મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરમણ છે. એ મિથ્યાત્વ પૂર્વક ઠીક ઠીક કરે છે, દર્શન મોહ પૂર્વક કરે છે, વ્યામોથી કરે છે, કે આ મને લાગે છે, એટલે કે એકત્વ કરે છે. એમાં બે પદાર્થનું, પોતાનું અને પરનું એકત્વ કરે છે. આગળ કહે છે કે વસ્તુમાં દ્રવ સ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરુક્તિ નથી, કષાય નથી ને યોગ નથી. અહીંયા બોલ જ ચાલે છે આપણો. આજે 476 છે ને, એમાં કહે છે કે પર્યાય બુદ્ધિને લીધે અજ્ઞાની અજ્ઞાનને લીધે પર્યાય બુદ્ધિથી રાગને કરે છે, પણ રાગ નું કારણ થાય એવો એક પણ ગુણ આત્મામાં નથી. ચાલતો બોલે છે અહીંયા વાત કરે. જેને દ્રવ દ્રષ્ટિ પ્રગટ થઈ છે એવા સંકિતની દ્રષ્ટિમાં પણ, સંકિતની દ્રષ્ટિમાં પણ ચારેય નથી, વસ્તુના સ્વભાવમાં નથી, પોતાના આત્મામાં નથી. જેને આત્માની દ્રષ્ટિ થઈ છે એ દ્રષ્ટિમાં પણ એને નથી ચારે. એમ કે દ્રષ્ટિ તો એમ થઈ છે ને કે આવો હું છું, તો આવો હું છું તો એની દ્રષ્ટિમાં ચારે નથી. એની દ્રષ્ટિમાં આવો આત્મા છે, એનાથી રહ્યું તેવો આત્મા છે. તેથી સંકિતને સદા જ્ઞાન ભાવ છે. આગળ ગાથાઓ એ ચાલી ગઈ છે કે જ્ઞાનીને સર્વભાવો જ્ઞાનમય હોય છે અને અજ્ઞાનીને સર્વભાવો અજ્ઞાનમય હોય છે. સોનામાંથી સર્વ દાગીના સોનાના થાય ને લોઢામાંથી સર્વ દાગીના લોઢાના બને એ ન્યાય. જ્ઞાન ભાવ થતા અજ્ઞાનમય ભાવોનું કરતા કર્મ પણ હોતું નથી, અથવા જ્ઞાનમય ભાવ થતા જેટલા કોઈ અન્ય ભાવ થાય છે, જેટલા કોઈ વિભાવ ભાવ થાય છે તેને હું કરું છું એમ જ્ઞાનમાં અનુભવ થતો નથી. સંકિતિ કોઈ પણ સાધક કોઈ પણ ગુણ સ્થાને ચોથે પાંચમે કે છઠ્ઠે રાગાદિ ભાવના સદભાવ વાળો હોવા છતાં અવસ્થામાં જ્ઞાનમય ભાવ હોવાને કારણે હું કરું છું એમ એ જ્ઞાન એ રાગાદિ ભાવને કરતો નથી ને ભોગવતો વેદતો પણ નથી. સંકિતિને અલ્પ વિકારના પરિણામો થાય છે ખરા, પણ તેનો તે સ્વામી નથી ને કરતા નથી, માત્ર જ્ઞાતા છે. એને અહીં એમ કહે છે કે તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. તત્વના અશ્રદ્ધાંત રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. અવિરણ એટલે પર પદાર્થના અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે. અસંયમનો ઉદય કોને કહેવો? કે પર પદાર્થના અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, બધામાં જ્ઞાનનું જ્ઞાન સ્વાદ લે છે એમ કહે છે. જ્યારે જીવને પોતાના જ્ઞાનનો આસ્વાદ નથી ત્યારે એ અનેક પ્રકારે પર પદાર્થનો આસ્વાદ કરે છે. એમાં પર પદાર્થની, પર પદાર્થમાં સ્વતત્વની ઉપલબ્ધિ નથી એવું જે પર પદાર્થનો આસ્વાદ, સ્વપણે પર પદાર્થની ઉપલબ્ધિ નહીં હોવા છતાં તત્વની અનુપલબ્ધિ છે. ત્યાં શાસ્ત્ર ભાષાએ તત્વની અનુપલબ્ધિ કહે છે, એટલે કે ત્યાં પોતે નથી છતાં પોતાને જાણે છે. એવી જ રીતે મિથ્યાત્મા એને શ્રદ્ધા છે. અશ્રદ્ધાંત રૂપે જ્ઞાનમાં આસ્વાદ થતો જે ભાવ એને અશ્રદ્ધાંત કહેવામાં આવે છે. એવી જ રીતે અત્યાગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો જે ભાવ એને અસંયમ કહેવામાં આવે છે. એ અસંયમનો ઉદય છે. કલુષ કલુષતાનો જે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો ભાવ તે કષાયનો ઉદય છે. અને શુભ અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો ભાવ તે યોગનો ઉદય છે. આવી રીતે જ્ઞાનમાં આસ્વાદથી પાંચે ગુણ લઈ લીધા છે. દ્રષ્ટિકોણ લગાડ્યો છે કે જ્ઞાનમાં આસ્વાદે છે ત્યારે એને એ પ્રકારના ઉદય કહે છે. જો જ્ઞાન જ્ઞાનમાં સાવધાન થઈને જ્ઞાનને આસ્વાદે ત્યારે એને લાગુ પડતા કામ લીધું છે. જ્ઞાનથી વાત લીધી છે, રીત વિધિ બતાવી છે ને. શું પર પદાર્થમાં જોડાણ પણ જ્ઞાનથી કરે છો અને જો છૂટવું હોય તો પણ જ્ઞાનથી છૂટાશે? કેમ કે જેનેથી જોડ્યું તેનાથી છૂટશે. જ્યાં તે ગાંઠ વાળી ત્યાંથી ગાંઠ ખોલવાની રહી, સર્વ વિભાગ ભાવ છે એનાથી ભેદ જ્ઞાન કરવાનું છે. પછી સર્વ પદાર્થ ભેદ જ્ઞાન સાથે સાથે થઈ જાય છે અને વિચારમાં સમજવું એમ સહેલું પડે છે. બધું ચોખ્ખું થતું કે આ શરીર છે, આ બીજા સંયોગો છે, બધા મારાથી જુદા છે, હું એનાથી ભીની છું, છૂટો છું, એમ વિચારમાં ભલે સમજવું સહેલું પડે પણ અંતરંગમાં ભેદ જ્ઞાન તો વિભાગથી કરવાનું છે. વિભાગથી ભેદ જ્ઞાન કર્યા વિના ખરેખર ભેદ જ્ઞાન થાય નહીં. પરને આસ્વાદે છે, જ્ઞાનની પર્યાય પરને વેદવા જાય છે. આ એક જ છે ગ્રહણ કરે છે, એમાં વેદવું જ લેવું છે, વેદવામાં ગ્રહણ કરવું છે. એક ભાવ તો એક જ છે. હા, એના બદલે જ્ઞાન પોતાનું વેદન કરે અને પોતાનું વેદન કરે એટલે કે તો વેદન સ્વરૂપ જ છે, વેદકતા એનો સ્વભાવ છે અને પરને વેદી ન શકે એવો એનો સ્વભાવ છે. પણ બળાત્કારે પોતાના સ્વભાવનું ઉલ્લંઘન કરીને એ પરને વેદતો હોવાનું પ્રતીત કરે છે, પરને વેદતો હોવાનું એ જાણે છે અને પરને વેદવામાં એ લીન થઈ જાય છે. ત્રણેય પ્રકાર એક સાથે કરે છે, એક સમયમાં ત્રણેય ગુણ એવી રીતે પરિણમે છે. એને સંસાર દશા કહેવામાં આવી છે. આ સંસાર દશા છે. દ્રવલિંગીને સંસાર તત્વ શું કરવા કહ્યું? હજારો રાણી છોડી, રાજપાટ છોડી, કુટુંબ પરિવાર છોડી, ધન દોલત છોડી, નગ્ન દિગંબર થઈને જંગલમાં ગયો, છતાં એને સંસાર તત્વ કેમ કહ્યું? પ્રવચન સારમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે, આમ તો કુંકુંડાચાર્યની મૂળ ગાથા છે પણ હેડિંગ બાંધ્યું છે અમૃતચાને સંસાર તત્વ કહે છે. કેમ કે કર્મના ઉદયને અથવા શુભ ભાવને વિકલ્પરૂપ ભાવને પંચ મહાવૃત સ્મૃતિ ગુપ્તિ નિરતિચાર પાડે છે, જીનોક્ત વ્યવહાર શુદ્ધ પાડે છે, છતાં એને સંસાર તત્વ કેમ ત્યાં કહી દીધું? કે ત્યાં એકત્વ કરે છે એનો આસ્વાદ લીધે છે, શ્રદ્ધાએ જ્ઞાને એમ કરીને અને એમાં લીનતા કરીને. મિથ્યા દર્શન અજ્ઞાન અને અચારિત્ર ભાવે એ પરિણમે છે. પંચ મહાવ્રત પાળતા હોવા છતાં અચારિત્ર ભાવે પરિણમે છે એમ સમજાય. બરોબર, આમાં શું છે? જૈન દર્શનમાં સંસારને છોડાવવો છે, જીવના પરિભ્રમણનો નાશ કરાવવો છે. પરિભ્રમણનું કારણ શું એ બહુ ઊંડાણથી વિચારવાનો વિષય છે અને એ છૂટવાનું કારણ શું એક સાથે બે વાત જોડાયેલી છે. બે પ્રતિપક્ષ છે ને એટલે એક સાથે સાપેક્ષ છે. પરિભ્રમણનું કારણ ગુતે, કેમ કે એ છે, મોજૂદ છે, એને એની નિવૃત્તિરૂપ પરિભ્રમણના નાશનું કારણ પણ આપોઆપ જોવા મળે. શ્રીમદજીએ 23મા વર્ષમાં બહુ પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ જીવને સંસાર પરિભ્રમણની નિવૃત્તિ કઈ રીતે થાય. તે અત્યંત વેદનમાં આવીને વિચારવા યોગ્ય છે. વેદનમાં આવીને કોઈ વેદના થાય એવી રીતે વિચારવા યોગ્ય છે, નહીંતર માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થયા થાય એવું નથી. એ કારણે જેમ કોઈ કોઈની પાછળ જુએ, જુરવો શબ્દ ત્યાં વાપરે છે, એવી રીતે વિચારવા યોગ્ય છે. એટલું બધું વજન આપ્યું છે. અનંતકાળ થયા છતાં જીવને પરિભ્રમણ કરવા કરતા છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? નિવૃત્તિ થતી નથી એનું કારણ શું ને નિવૃત્તિ થાય કેમ? કરતા બે એક સાથે તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસ જોયા વિના જુઓ શબ્દ વાત કરશે. માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરીને એમ તત્વજ્ઞાનનું ક્ષેત્ર બહુ મોટું છે, પણ તારું પ્રયોજન તો આ એક જ જગ્યાએ છે કે મારો સંસાર કેમ છૂટે. એટલે બીજા બધા વિકલ્પ દૂર કરીને આ એક ઉપર લખેલું સત્પુરુષોનું વચનામૃત વારંવાર વિચારી દેશો. પોતે વાતને જોડી તો સત્પુરુષને ઓલામાં પેલા પોતાના તો કરવું કે નહીં. જે માણસ અનાથ હોય એ બીજાને સનાથ કેવી રીતે થાય? પોતે લાચારી કરતો હોય બીજાને શું આપે? એમ છે, પહેલી વાત આ છે. પછી બીજી બધી વાત એ તો સહેજે સહેજે એ પ્રકારનો શાસનનો પુણ્યો દેહ હોય ત્યારે પ્રકાર વધે છે. એ જ વાત ફરીને અમે આગળ લીધી છે. પહેલી લીધી છે પત્રાંક નંબર 86, પછી 195 લીધી છે કે માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને છેલ્લું વાક્ય પહેલું લઈ લીધું. આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય. આ વાતમાં અનંતર્થમાં સમાયેલો છે. આ સાધારણ વાત નથી એમ કહે છે. આ બહુ ઊંડી વાત છે. અંદરમાં અનંત અર્થ સમાયેલો છે, અનંત ભાવ સમાયેલો છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈને જોયા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી. દિશાનું ભાન થતું નથી કે અંતર્મુખની દિશા ક્યાંય ક્યાં કેવી રીતે હોય છે.
બરોબર,
બહુ સરસ કાલે વાત નથી કરતા. હા, કે એને ખબર જ પડતી નથી શું કરવું. એટલું બધું એકત્વ કરે છે જીવ ઉદય ભાવમાં, એટલું બધું એકત્વ કરે છે કે એને શું કરવું એ જ સૂચતું નથી, કેમ કરવું એ જ સૂચતું નથી. કે એને દિશા શું જ નથી મળતી. બહિર્મુખ દિશા આખી છોડી દેવાની છે. આ પ્રચાર પ્રસાર કયા ભાવે થતો હશે? અંતર્મુખ ભાવે થાય છે. એ તો આત્માનું કર્યું, બારમાં થઈ ગયું, તે થઈ ગયું. સ્થાનકવાસી સંપ્રદાયમાંથી જુદા પડ્યા, આત્માનું કરી લેવું છે એક જ વાત હતી. આ પછી ટોળમ ટોળા ભેગા થયા એ તો કોઈ કહેતા તો કે આ તો કુંજ છે એટલે બધા આવે છે. સિદ્ધાંતને સમજીને આવે છે એવું કાંઈ નથી. ઊંઘ નો ઉદય છે એ પ્રકારનું તે લોકો પૂજા થાય છે. ખરેખર તો ખરું કાર્ય એ પોતાનું કરે છે અને તેથી જાણે કાંઈ લગવાડ નથી. એવી રીતે અલિપ્ત થઈને રહ્યા, અલિપ્ત થઈને રહ્યા, અલિપ્ત થઈને ગયા. બસ કાંઈ જાણે પડી નથી. પૂર્વે થયું નથી માર્ગની દિશાનું અલ્પ ભાન થતું નથી. પૂર્વે થયું નથી, ભવિષ્યકાળે પણ થશે નહીં. અમે તો એમ જાણ્યું છે, માટે તમારે સઘળાએ એ શોધવાનું છે. ત્યાર પછી બીજું શું જાણવું શું એ ત્યાર પછી જણાય છે. એ પહેલાં કાંઈ જાણવાનું જણાતું નથી. જીવને એક વ્યામો હોય છે કે ઘણું જાણું, અનેક વાતો જાણું, ખૂબ જાણું, શાસ્ત્રો વાંચી વાંચીને જાણું, સાંભળી સાંભળીને જાણું. એ બધી લક મૂકી દે એમ કહે છે. સારા પરિભ્રમણની નિવૃત્તિનું કારણ ને પરિભ્રમણ છૂટતું નથી એનું કારણ બસ આને શોધી લે, પહેલાના પહેલું એ કર, માર્ગની જો તને ઈચ્છા ઉત્પન્ન થઈ હોય તો માર્ગની ઈચ્છા નથી, એવી અંતરશોધ હોવી જોઈએ. જો અંતરશોધ ન હોય તો માર્ગની ઈચ્છા પણ નથી, એ ચોખ્ખી વાત છે. એ વિશે 132-36 માં નામ પ્રધાનતાથી બહુ સરસ રીતે અમૃતચંદ્રાચાર્યજી નું ટીકા આવ્યો છે. અસંયમને, કષાયને, યોગને, બધા કર્મને જ્ઞાનથી આસવા દે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ છે, આ પેલું થાપે છે. આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન વસ્તુ છે, તેની પ્રતીતિ વિના પોતાની જ પોતે આવો ચૈતન આનંદ ઘન છે, એની પ્રતીતિ વિના જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપ જે સ્વાદ આવે છે. શું કહે છે? આત્માને ભ્રાંતિ થાય છે એમ કહેવાને બદલે જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે, આકુલતામય છે, અને તેમાં મિથ્યાત્મના ઉદયનું નિમિત્ત છે. જે કર્મની મિથ્યાત્મ નામની પ્રકૃતિ છે તેના ઉદયનું એમાં નિમિત્ત છે. આ જીવ જ્ઞાનમાં તત્વની ભ્રાંતિરૂપ સ્વાદને સ્વાદે છે, એવા સ્વાદને સ્વાદે છે. એકલા જ્ઞાનને પોતે પોતાને શુદ્ધ જ્ઞાનને એકલા જ્ઞાનને આસ્વાદતો નથી, કેમ કે એને એની પોતાનું જીવનું સ્વરૂપ છે એવી એને પ્રતીતિ નથી. પ્રતીતિ નહીં હોવાને કારણે આવો આસ્વાદ કરે છે. આસ્વાદે છે એટલે અનુભવે છે. બીજા અર્થમાં એને અનુભવ કહેવામાં આવે છે. અનુભવ અને આસ્વાદ બે એક અર્થમાં છે.
બરોબર,
એવો અનુભવ કરે છે એમ કહેવું છે. તેવી જ રીતે વિષયોમાં આસક્તિરૂપ અસંયમનો, મલિન ઉપયોગરૂપ કષાયનો, અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપ યોગનો જે જ્ઞાનમાં સ્વાદ આવે છે તે પણ કલુષિત છે, આકુલતામય દુઃખરૂપ છે, અને તેમાં અવિરતિ આદિ પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત છે. આવી રીતે જૂના પૂર્વગળ કર્મના ઉદયમાં પોતે કર્મના ઉદયને આસ્વાદે છે ત્યારે તે નવા કર્મબંધનું કારણ થાય છે. જો ન આસ્વાદે કર્મના ઉદયને તો તે ઉદય નિર્જરાનું કારણ થાય છે. આ બંધને નિર્જરા સમજાવી સિદ્ધ સ્થિતિ. જૂના કર્મ પણ સ્વતંત્ર જે ઉદયમાં આવે છે તે નવો બંધ થાય તે પણ સ્વતંત્ર, અને જીવ વચ્ચે એનો આસ્વાદ લે તે પણ પોતે સ્વતંત્ર છે એમ કહે છે. આત્મા શુદ્ધ પવિત્ર જ્ઞાન અને આનંદનો પિંડ પ્રભુ છે. રાગ રહિત વિતરાગ સ્વભાવી નિર્વિકલ્પ સ્વરૂપની જ આત્મા છે. આવા આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદનો જે અનુભવ તે જ્ઞાનીને જૂના કર્મનો ઉદય નવા કર્મબંધનું કારણ થતો નથી. આ પ્રતિપક્ષ લઈ લીધો કે આવો જે આત્મા છે એ આત્માના અતિન્દ્રિય આનંદના સ્વાદનો જ્ઞાની અનુભવ કરતા હોવાથી જૂના કર્મનો ઉદય આવે છે તેને નવા કર્મબંધનું કારણ થતો નથી. એટલે જ્ઞાનથી શું આસ્વાદવું એ સિદ્ધ વિષય છે. કર્મનો ઉદય આવે એને સ્વાદમાં લેવો તો નવા કર્મબંધનું કારણ. જ્ઞાન જ્ઞાનના સ્વાદનમાં રહે તો એક નવો કર્મબંધ એને નહીં થાય. ત્યાં સાવધાની કરવી જોઈએ. આમ તો આસ્વાદ ભેદ થી લઈએ તો આસ્વાદ તો પર્યાય નો જ આવે છે. નિયોગ નો જીવ હોય કે સિદ્ધ પરમાત્મા નો જીવ હોય, ભેદ થી વિચારવામાં આવે તો દરેક જીવ પોતાની વર્તમાન અવસ્થાને એવી જ રીતે સ્વસ્વરૂપનું લક્ષ્ય હોય, નિજ દ્રવ્યનું લક્ષ્ય હોય ત્યારે જાણે પોતાના સ્વરૂપને અનુભવે છે એમ કહેવાય છે. પણ સ્વરૂપને અનુભવનું છે એવા ભાવનો અનુભવ કરે છે, ખરેખર તો એના ભાવનો અનુભવ કરે છે. વિદાય તો વર્તમાન અવસ્થામાં વિદન થાય છે. પર્યાય પર્યાયને લીધે છે કહેવાય એમ કે દ્રવ્યને લીધે છે. ત્યાં એમ બતાવવું છે કે એનું લક્ષ દ્રવ્ય ઉપર છે, એ અહમ બુદ્ધિ કરે છે દ્રવ્યમાં, અને એની એકાગ્રતાનો વિષય સ્વદ્રવ્ય છે એમ, ત્રણેય ગુણથી આશ્રય સ્વદ્રવ્યનો છે એમ બતાવવા એમ કહેવાય કે દ્રવ્યનો અનુભવ કરે છે, પણ કરે છે પર્યાયનો અનુભવ. કથન તો ગમે તે થાય એનો બહુ વાંધો નહીં, પણ એની પાછળની સમજણ શું છે એ જો ચોખ્ખું હોય તો એનો વાંધો નથી. એમાં ગડબડ હોય તો બધો વાંધો. કાલે બે પ્રશ્ન ચર્ચા એક તો જીવ વિકલ્પ કરે છે તો એમાં એને દુઃખ નથી થતું, દુઃખ નથી લાગતું, લાગવું જોઈએ કે ન લાગવું જોઈએ. ભલે અમને દુઃખ ન લાગે, એમાં તર્ક શું છે કે ભલે અમને દુઃખ ન લાગે પણ આવું બધું આત્માનું અમે સમજીએ તો એ સમજતા અમને જ્ઞાન થાય કે ન થાય.
બરોબર.
પછી તત્વજ્ઞાનના વિષયની અંદર પ્રવેશ કરીએ અને જેમ શાસ્ત્ર કહેવા માંગે છે એમ જ અમે સમજણ કરીએ તો જ્ઞાન થાય કે ન થાય, કે જ્ઞાન ન થાય. વિકલ્પમાં દુઃખ છે એટલે દુઃખ લાગવું જોઈએ એમ શું કહ્યું?
બરાબર.
વિકલ્પમાં દુઃખ તો છે ને, પણ જો વિકલ્પમાં દુઃખ ન હોય અને લગાડવાનો પ્રશ્ન હોય તો અટપટી વાત થઈ ગઈ. પણ સીધી વાત એ છે કે વિકલ્પમાં દુઃખ છે તેથી દુઃખ લાગવું જોઈએ, છે અને ન લાગે તો એનો અર્થ શું થાય? એ વાત બહુ સરસ ખુલી. તો તેને તે વિકલ્પની રુચિ છે અને આત્મામાં સુખ છે એની પ્રતીતિ નથી. શું સમજાયો તો ખ્યાલ આવ્યો કે આત્મામાં સુખ છે એની પ્રતીતિ નથી. એને પ્રતીતિ તો કરવી જોઈએ ને કે સુખ તો આત્મામાં જ છે ને બીજે ક્યાંય સુખ નથી.
બરોબર.
હા, પણ એની પ્રતીતિ હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ કે સુખ તો આત્મામાં જ છે ને બીજે ક્યાંય સુખ નથી. જો સુખ આત્મામાં છે ને બીજે ક્યાંય સુખ નથી એમ પ્રતીત કર્યું છે તો બીજે સુખ લાગે તો એ ચમકવું જ, એને 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 એના વિશ્વાસથી વિરુદ્ધ વાત થાય છે. એનો એને ખટક આવવી જોઈએ કે નહીં? ખટકે ક્યારે? એને એક વાત એ પણ સાથે સાથે કહેતા હતા કે કોઈને તીવ્ર પુરુષાર્થ થાય ત્યારે ઘણું દુઃખ લાગે છે, ખબર છે? સામાન્ય ભલે એટલું ન લાગે પણ જો એકદમ ઉપાડ થાય પુરુષાર્થનો તો એને ઘણું દુઃખ લાગે. તીવ્રતામાં ઘણું દુઃખ લાગે, તીવ્રતામાં ઘણું દુઃખ લાગે. ઓછું લાગે, પણ છે લાગવું જોઈએ દુઃખ. ન લાગે તો પણ ચાલે એવી વાત નથી, અથવા એવી બાંધછોડ નથી કે ભાલો ચાલો કોઈને લાગશે કોઈને નહીં લાગે એવું છે નથી. લાગવું
જોઈએ.
વિષ્ટા નો કીડો હોય ને એને ફૂલ ને ફૂલ ઉપર બેસાડો તો ન
ફાવે,
ઊંધાઈમાં તો એમ જ થાય.
હા,
એ તો પુરસાદ સીધો લેવો છે. દરેક જીવ જ્યાં તેવાય ગયો છે ને, ગામમાં રહેતો હોય એને પ્લોટમાં ન ફાવે, અને પ્લોટમાં રહેતો હોય એને ગામમાં ન ફાવે. એથી સારું ઘર લઈ ગયો તો ન ફાવે. તમે જે પ્લોટ માર્યો છે ને એના કરતા તમે આઉટ હાઉસ માર્યો છે, હાઈ ક્લાસ ને આપીએ તો એ ન ફાવે. જેનાથી જે તેવાય ગયો, આ તો એક સાયકોલોજિક પોઝિશન આ છે. જેનાથી જે તેવાય ગયો એને એ ઢાંચામાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ પડે છે. ત્યારે આખું શ્રદ્ધાન ફેરવવું છે, આખું જ્ઞાન ફેરવવું છે, અથવા આખું જીવન પરિણમન ફેરવવું છે. પરિણમન ફેરવવું છે એટલે જીવન ફેરવવું છે. એના માટે તો એને બહુ જોરથી દિશા, જે સાચી દિશા છે એમાં પ્રવેશ કરવો. લાગે છે કે બધાથી કેવાય ગયો છે, ગધેડાની જેમ ભાર ઉપાડવા એ કેવાય ગયો છે. પછી એને હળવું હોય તો ન ફાવે, એને ભાર જ જોઈએ પછી. એવું છે એમ, એને જે પ્રવૃત્તિમાં પીડા હોય એને નિવૃત્તિ ન ફાવે, અને નિવૃત્તિમાં રહેતા હોય એને થોડીક પ્રવૃત્તિ બોજારૂપ લાગે. પણ એ તો એક માનસિક વાત છે. અહીંયા તો તત્વજ્ઞાનનો અભ્યાસ છે, એ અંદરનો બહુ સૂક્ષ્મ વિષયનો પ્રકાર છે. કે એને એક પણ વિકલ્પ ઉઠે છે, જે જ્ઞાન કે રાગ રહિત ભાવ છે, જ્ઞાન કે જે રાગ રહિત ભાવ છે એટલે અણઉપાધિ ભાવ છે, નિરુપાધિક ભાવ છે, અને રાગ છે એમાં ઉપાધિ છે, એને ઉપાધિ અને નિરુપાધિ જુદી જુદી વહેંચણી થવી જોઈએ. વિજ્ઞાન છે એ વહેંચણીનો વિષય છે. જ્ઞાનમાં ઉપાધિ ભાવ નથી ને રાગમાં ઉપાધિ ભાવ છે. બે ભાવ પરિણમતા ભાવ છે, અનુભવમાં આવતા ભાવ છે, એની વહેંચણી જુદી જુદી. જો ઉપાધિ ને ઉપાધિ પણ જાણે તો ઉપાધિમાં કોણ રહે? કેમ કે નિરુપાધિ ભાવ સાથે ઉભો છે જ્ઞાનનો, એ નિરુપાધિક ભાવમાં જ રહેવા ચાહે તો એનું વલણ બદલી જાય. આમાં વલણ બદલવું એ વૃત્તિની અંદર મુખ્ય વાત છે. વલણ ફરવું જોઈએ આખું. વલણ એટલે એટીટ્યુડ ને એટીટ્યુડ એટલે વલણ. આપણે નથી કહેતા કે વલણ જુદું છે, ભલે વાત આપણે અનુકૂળ કરે છે પણ વલણ જુદું છે એમ નથી કહેતા. આપણે અભિપ્રાય છે પણ એ બધા ગુણો વલણમાં તો આખો અંદર આત્મા જ છે એનો. જ્યાં વલણ છે ત્યાં જ એનો આખો આત્મા છે એમ છે ખરેખર. બાકી બધું ઉપર ઉપરનું છે. એમ વલણ ફરવું જોઈએ. આ નહીં, આ હું, આ નહીં, આ હું, એમ રાગાજી ઉપાધિ ભાવથી એને વલણ ફેરવી લીધું જોઈએ તો આત્મામાં આવી શકે. હા, ધડક ફરવી જોઈએ, આખી ધાળ ફરી જવો જોઈએ. કેમ રાગાજીથી ધાળ ફરવો જોઈએ? કે એ ચીજ આત્મામાં નથી, આત્મા એનાથી રહી જ છે, એવો કોઈ ગુણ નથી આત્મામાં એમ કહે છે. અહીંયા રાગનું કારણ થાય એવો એક પણ ગુણ આત્મામાં નથી, અનંત ગુણમાંથી એક પણ ગુણ નથી કે રાગને જન્માવે. તો કે કેમ રાગ કરે છે? કે પર્યાય બુદ્ધિને લીધે, અજ્ઞાન ભાવને લીધે. બસ, બાકી ગુણ નથી એનામાં. પર્યાય ધર્મ છે, કોઈ શક્તિ નથી. જો ત્રિકાળી સ્વભાવ એવો હોય રાગ કોઈને છૂટે. અનંતા વિતરાગો થયા એમ સૂચવે છે કે એવો ગુણ નથી, સ્વભાવ નથી. પણ આ રાગ અનંતકાળથી થાય છે અને ચાલુ ને ચાલુ રહે છે, તો કોક એવો ગુણ હોવો જોઈએ. અનંતકાળથી છે, પાછો પહેલા નહોતો ને ક્યારે શરૂ થયો છે કોઈ જીવનો એવો નથી. માટે એવો કોઈ ગુણ હોવો જોઈએ બિલકુલ નહીં. એવો એટલો ગુણ આત્મામાં નથી કે જેને લઈને રાગ કરે, એવો એક પણ ગુણ નથી. માત્ર અજ્ઞાન ને લીધે અજ્ઞાની પર્યાય બુદ્ધિથી રાગને કરે છે. પર્યાયમાં અહમ પણ કરે છે, પર્યાય જેવડો જેટલો જ હું છું એમ માત્ર પર્યાય રૂપે પોતાને અવધારણ કરે છે, એને પર્યાય બુદ્ધિ કહેવામાં આવે છે. તેથી રાગ ને કર્યા કરે છે. શરૂઆત ક્યાંથી કરવી, પ્રશ્ન એમ હતો. રાગાદિથી કરવી કે દેહાદિથી કરવી? રાગાદિ વિભાવ છે અને દેહાદિ પરદ્રવ છે, બંને આત્માથી ભિન્ન છે. શરૂઆત ક્યાંથી કરવી? શરૂઆત અંતરમાં રાગાદિથી ભેદજ્ઞાન કરવાનું હોય છે.
બરોબર.
સાથોસાથ દેહાદિથી ભિન્નતા થઈ જાય છે પછી એના માટે કઈ નવું કરવાનું રહેતું નથી. પણ વિચારમાં કદાચ રાગાદિથી ભિન્નપણું ન સમજાય તો સમજવા માટે દેહાદિથી આત્માનું ભિન્નપણું સમજવું સહેલું પડે છે, એટલે એમ પહેલા વિચારમાં લેવાય છે. કેમ કે એ સ્થૂળ વિષય છે. વિચારમાં એવું છે કે સ્થૂળ જ્ઞાનની અંદર સૂક્ષ્મ વિષય જલ્દી ગ્રહણ થતો નથી. સ્થૂળ જ્ઞાનની અંદર સ્થૂળ વિષય પહેલા ગ્રહણ થાય છે, એટલે દેહાદિથી ભિન્નપણું સમજાવવામાં આવે છે અને કોઈ વિચારમાં લીએ છે. પણ ભેદ જ્ઞાન નો પ્રયોગ કરવો હોય, શરૂઆત કરવી હોય, તો એને અંતરંગ સર્વ વિભાવથી રાગાદિથી વિભાગ વિભાવથી ભેદ જ્ઞાન કરવું જોઈએ. અંતરંગમાં ભેદ જ્ઞાન કરવાનો ત્યાંથી શરૂઆત થાય છે. ટેપ લઈ લીધી છે. અજ્ઞાની અજ્ઞાન ને લીધે પર્યાય બુદ્ધિ થી રાગ ને કરે છે, પણ રાગ નું કારણ થાય એવો એક પણ ગુણ તેનામાં નથી. અજ્ઞાનીમાં રાગ નું કારણ થાય એવો ગુણ નથી. જે વર્તમાન અવસ્થા જેટલી પ્રગટ છે એટલો એવડો હું, વગર વિકલ્પે એવું જે હું પણ પોતા પણ એને અનુભવ ગોચર થાય છે, એવું પર્યાયનું અહમ પણ એને રાગ કરવાને ઉત્સુક કરે છે, એને રાગ કરવા પ્રેરે છે. રાગ કરવાની જીવને કોણ પ્રેરણા કરે છે કે એની પર્યાય બુદ્ધિ એને પ્રેરણા કરે છે? વિષય ગુરુદેવ બહુ સૂક્ષ્મતાથી આ વિષય લીધા. પ્રવચનમાં આવો વિષય આવે ત્યારે બહુ સૂક્ષ્મતાથી લેતા હતા કે આ જીવને વિભિન્ન પ્રકારનો રાગ થાય છે ત્યારે એ પહેલા કઈ એવો વિચાર નથી કરતો, કોઈ યોજના નથી કરતો રાગની કે હું પહેલા આવો રાગ કરું, પછી હું આવો રાગ કરું, પછી હું આવો રાગ કરું, પછી હું આવો રાગ કરું, એમ દિવસભરના કે કલાકના કે કોઈ પીરિયડના કોઈ યોજના કરે છે? યોજના કરે એ પ્રમાણે કરી શકે છે? એટલે જે થાય છે એની યોજના થતી નથી એમ કેમ છે? જીવને જે રાગાદી પરિણામ ચાલે છે એ પૂર્વયોજિત પ્રમાણે ચાલે છે એમ નથી, એમ કહેવાનું છે. બરાબર છે. છતાં એ રાગ કર્યા જ કરે છે અને ગમે ત્યારે ગમે તેવો રાગ કર્યા કરે છે એમ થવાનું કારણ શું? એવું કોણ એને પ્રેરે છે કે રાગ કર્યા જ કરે, ખણે ખણે રાગ કર્યા જ કરે? એ વિશે જ્ઞાનમાં લીધો તો યાદ આવ્યું હતું. ક્ષણે ક્ષણે એને ભિન્ન પણ કરવું જોઈએ, ક્ષણે ક્ષણે ભિન્ન કરવું પણ, રાગ વિભાવ થી ભિન્ન પણ ક્ષણે ક્ષણે કરવું જોઈએ. એમ નહીં કે રાગ થી ભિન્ન છે એવો વિચાર કરે અને પછી કાંઈ નહીં પડી રહીએ એ વિચાર કરેલો, એમ ન હોય વિજ્ઞાનમાં. એ સારી વાત કરે. એટલે શું કે સામાન્ય રીતે આપણે ત્યાં વિજ્ઞાનનો વિષય ચર્ચાય છે, મુક્ષુઓ વિજ્ઞાનનો વિચાર કરે છે કે વિજ્ઞાન કરવું જોઈએ, રાગથી વિજ્ઞાન કરવું જોઈએ, પણ એ વિચાર પડ્યો છે પાછા એમ નહીં. ક્ષણે ક્ષણે એને રાગાદીથી ભિન્નતા કરવી જોઈએ, ભિન્નતા એની થવી જોઈએ, એ અભ્યાસ એનો ચાલવો જોઈએ, ભિન્નતાનો અભ્યાસ એનો ક્ષણે ક્ષણે ચાલવો જોઈએ એમ વાત આવે. એમ અહીંયા ક્ષણે ક્ષણે એને રાગ થાય છે એનું શું કારણ એ ગુરુ બતાવે છે કે પર્યાય બુદ્ધિથી રાગને કરે છે. આ જે પર્યાય બુદ્ધિ ધર્માઈને પડી છે, સ્થૂળપણે એને પર્યાય બુદ્ધિ એ છે કે હું ફલાણો માણસ છું. જે કર્મજનિત અવસ્થા છે, કર્મજનિત પર્યાય કહો કે કર્મજનિત અવસ્થા કહો, સ્થૂળ પર્યાય જે મનુષ્યની યોગ્યતા અને દેહાદીનો જે સંયોગ એમાં એને જે નિશ્ચિત થઈ ગયું કે હું તો ફલાણો માણસ, તો એના મનુષ્યોચિત વ્યવહારના તમામ પરિણામ, બધા જ પરિણામ એવી પર્યાય બુદ્ધિના આધારે થઈ રહ્યા છે. મનુષ્યોચિત વ્યવહાર કરે છે કે નહીં? પર્યાય બુદ્ધિના આધારે અજ્ઞાની જીવ એની દ્રષ્ટિમાંથી વર્તમાન ભવ નો છેદ થયો, ભૂતકાળના અનંતા ભવો નો પણ છેદ થયો કે આ જીવને કોઈ ભવ નથી, કોઈ ભવ થયા નથી, એનું કોઈ ભૂલ નથી, ભવ રહિત તત્વ છે. એને અનંતા પણ બધા ભવો નો છેદ કરી નાખવાનો, છેદ મારે છે એવી રીતે ભવ ઉપર છેદ મારે છે. એ ભવરહિત તત્વને વળગે છે એના પરિણામ શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, એને આચરણે કરીને. એને ભવભ્રમણ નથી અને વર્તમાન ભવમાં એને બુદ્ધિ નથી કે હું ફલાણો માણસ છું, એ બુદ્ધિ એને નથી. સ્થૂળપણે મનુષ્યાદિ પર્યાય બુદ્ધિ છે અને સૂક્ષ્મપણે ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા રાગ અને જ્ઞાનના ક્ષોક્ષમાદિ જે પરિણામ છે, હું બુદ્ધિ વાળો છું, ફલાણો છું, આવો છું, આવો છું, એ બધું એમાં જાય છે, પર્યાય બુદ્ધિમાં જાય છે. એ પર્યાય બુદ્ધિ જ એને રાગ કરવા પ્રેરે છે. મુંડેથી વિચાર કરવું કે એ રાગ થયો એમાં પર્યાય બુદ્ધિ શું થઈ, આ કારણ પકડવું જોઈએ. કોઈ એક રાગ થયો, હવે અંતર શોધનમાં જવાનું છે જીવને, તો જે રાગ થયો એની પાછળ પર્યાય બુદ્ધિ શું હતી એનો વિચાર કરે, તો એને એ વિષય સમજાતો થાય કે આ પર્યાય બુદ્ધિ એ સંસારનું કારણ છે. શું પર્યાય બુદ્ધિ થઈ? પર્યાય બુદ્ધિ ઠીક થાય છે, પર્યાય બુદ્ધિ ઈ જ પરાશ્રિતપણ મૂળમાં છે. પછી સૂક્ષ્મમાં તો એ મૂળમાં અને સૂક્ષ્મમાં એ પરાશ્રિતપણું છે, પછી સ્થૂળપણે બહારમાં દેહાદીમાં અને અનેક વિષયોમાં અને વેપાર ધંધામાં પરાશ્રિતપણું થાય છે જેટલો કોઈ ઉદય છે એમાં. પછી એનું સ્થૂળ પરિણામ છે, સ્થૂળ રિઝલ્ટ છે એમ કહો, પણ મૂળમાં અંદરમાં પર્યાય બુદ્ધિ તે જ પરાશ્રિત પણ છે. એટલે આશ્રયની અપેક્ષાએ એમ કહ્યું કે ચારે પ્રકારની પર્યાયો દેવસમ સૌક્ષમ ને થાય છે પરભાવા પરભાવ પરદ્રવ્યમ ભેયમ ઇતિ એમ કરી આશ્રય કરાવવા માટે આશ્રય તો નહીં નહીં ને આટલું તો થઈ શકે એમ છે ને કે પોતે જો અંદરમાં શોધ કરે તપાસ કરે કે રાગ થયો એમાં પર્યાય બુદ્ધિ શું થઈ
બરાબર
મેં મને શું માનીને આ રાગ કર્યો આટલો તો શોધ ચલાવે તપાસ કરે હે એક દીકરા પ્રત્યે એને હાલતનો ભાવ આવ્યો તો એમાં હું એનો પિતા છું માનીને આવ્યો કે આ ભૂલ છે મોટી એવી રીતે સર્વ ઉદય ભાવમાં લીધું જે જે રાગ થાય શું દુકાને ઓફિસે ગયો ને નોકર સાથે વાત કરે છે શેઠ માનીને કરે છે કે નહીં આ ભૂલ છે એવી રીતે સર્વ વ્યવહાર મારે સર્વ રાગમાં એ જે પર્યાય બુદ્ધિ છે આ તો સ્થૂળ પર્યાય નો દ્રષ્ટાંત છે પણ અંદરમાં એને જે આશ્રય થાય છે જે પર્યાય વ્યક્ત થાય છે તેટલો ને તેવડો હું એવું જે હુંપણાનો આશ્રય થાય છે એ પર્યાય બુદ્ધિ છે અને એ જ એને અનેક પ્રકારના રાગમાં પ્રેરે છે અનેક પ્રકારનો રાગ જન્માવે છે રાગમાં એને ઉત્સાહિત કરે છે આ એનું મૂળ કારણ છે આ તો શુક્ર જેવો વિષય થયો પર્યાય મુંડા પર સમય પ્રવચન સારમાં વિશે લીધો છે માણુદા સાથે ઘણું પ્રવચન જ્ઞે અધિકારની શ્રદ્ધાનો અધિકાર જ્યાં શરૂ કરે છે કુંકુંદાચાર્ય દેવ ત્યારે આ પહેલું સૂત્રમાં લખે છે પર્યાય મુંડા પર સમય જે પર્યાયમાં વિમોહિત છે મુંડ છે એટલે વિમોહિત છે કે હું આવડો જ છું ને આટલો જ છું એને અમે અમારા સ્વસમયમાં જીન મતમાં લેતા એ અજૈન છે એ જૈન નથી અજૈન થઈ ગયો પર સમય એટલે પરમત વાળો અજૈન અજૈન કીધો શાસ્ત્ર વાંચતો હોય ને અજૈન કહી દીધો ન્યાય શાસ્ત્રી હોય એમ ને આત્માને ભલે અન્યાય કરે હે આવડો મહાન આત્મા અનંત ગુણનું નિધાન એને એક સમયની પર્યાય જીવડો માનવો આવડો મોટો અન્યાય કરે એ કેટલો ન્યાય શાસ્ત્રી હે એને ન્યાય શાસ્ત્રી કહેતા આવતી નથી જૈન દર્શનમાં પણ જે ન્યાય પ્રધાન શાસ્ત્રો છે એમાં અન્ય મતોના ખંડન મંડળનો વધારે ફાયદો છે કેટલાક વિષ્ણુ તો હજી અહીંયા હિન્દી ગુજરાતીમાં અનુવાદ નથી થયા પ્રમેય કમલ માર્કંડ અષ્ટ સહસ્ત્રી ને બધા જે છે એ તો હજી સંસ્કૃત માધ્યમમાં જ પડ્યા છે પણ એટલો વિષય એ બધો ચાલ્યો છે અન્ય મૂતોના ખંડન મંડળ ન્યાયનો અને તર્કનો જ વિષય થયો એમાં આત્માનો વિષય બહુ ઓછો છે બધું એ પછી એ રાગ કહો કે વિભાવ સર્વ વિભાવ કહો જેટલા કોઈ વિભાવમાં ઉલઝે છે જે એનું કારણ પર્યાય બુદ્ધિ છે બહુ મોટો સિદ્ધાંત છે આ રાગ થવા પાછળ આત્મામાં રાગ થવાનો કોઈ દૂર નહીં હોવા છતાં એને અનંતકાળ પર્યંત રાગ થાય અનાદિથી અનંતકાળ પર્યંત રાગ થાય કોઈ જીવ એવો નથી જેને અનંતકાળ રાગ નથી થયો એ પહેલા સિદ્ધ થઈ ગયો છે એવો એક જીવ નથી અનંતકાળ પહેલા સિદ્ધ થયેલા જીવને પણ એને સંસાર અવસ્થામાં અનંતકાળ રાગ થયો છે પ્રવાથી અનાદિ છે વ્યક્તિ એ કોઈ અનાદિ નથી. વ્યક્તિ થી કોઈ અનાદિ નથી, કોઈ વ્યક્તિ અનાદિ નથી એમ છે. પ્રત્યેક વ્યક્તિ સિદ્ધ થયા તે સાદી થી થયા છે, અનાદિથી કોઈ નથી. અનંત કાળ ને રાત થયો એનું કારણ શું? પર્યાય બુદ્ધિ. જ્યારથી પર્યાય બુદ્ધિ મટી ત્યારથી જીવને જ્ઞાનમય પરિણામ છે ને રાગમય પરિણામ નથી. રાગમયતા નહીં હોવાને કારણે રાગનો સદભાવ હોવા છતાં એને રાગ નથી એમ ન્યાયશાસ્ત્રમાં કહેવામાં આવે છે. એ પણ ન્યાય છે, એ પણ ન્યાય છે, એ અધ્યાત્મનો ન્યાય છે. ઘણા બધા આગમના ન્યાય છે, અધ્યાત્મ નો સંકારો ક્યાંક ક્યાંક હોય છે, બાકી મુખ્ય વિષય આગમ નો બધું ચાલે છે. પછી અધ્યાત્મ માં એક વ્યવહાર નિશ્ચય છે, પાછો અધ્યાત્મ માં અધ્યાત્મ નો વ્યવહાર શું, અધ્યાત્મ નો નિશ્ચય શું, બે થઈ જશે. સરવાળો આગમ નું તાત્પર્ય તો એ જ છે, આગમ નું તાત્પર્ય મિત્ર રાખતા છે, બીજું કઈ નહીં.
જય હો પરમ કૃપાલુ શ્રી કહન ગુરુદેવ, જય હો સનાતન નિગમ જય હો જય હો.